એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણી પાસે સુરેશ જોશીનો એક ખૂબ જ પ્રભાવશાળી લેખ છે, કળા, વાસ્તવિકતા અને પથેર પાંચાલી. આપણે સત્યજીત રાયની પેલી આઇકોનિક ફિલ્મ પથેર પાંચાલી પર જોશીના વિશ્લેષણમાં ઊંડા ઉતરીશું.
બિલકુલ. અને જોશીનો જે મુખ્ય મુદ્દો છે ને, એ છે કે કળા કેવી રીતે વાસ્તવિકતાને રજૂ કરે છે. મતલબ કે શું એ ખાલી નકલ છે કે પછી ભ્રમ છે, અથવા તો વાસ્તવિકતાને વધારે ઊંડાણથી સમજવાનું કોઈ અલગ જ માધ્યમ છે.
હા, અને પથેર પાંચાલી આ બધા સવાલોના જવાબ કઈ રીતે આપે છે એ જ જોશીના વિશ્લેષણનું કેન્દ્ર છે, ખરું ને?
એકદમ બરાબર. જોશી શરૂઆતમાં જ પ્લેટોના એ વિચારને પડકારે છે કે ભાઈ, કળા તો વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે.
એના બદલે જોશી સૂચવે છે કે કળા આપણને મૂલ્યબોધ કરાવે છે, અને આ મૂલ્યબોધ છે ને એ તર્ક કરતા અનુભૂતિની વધુ નજીક છે.
હા, એટલે જોશી એને પેલું જ્યોર્જ વહેલીના પોરેટિક પ્રોસેસના સંદર્ભમાં પૂર્વતાર્કિક જ્ઞાન કહે છે. આ એક એવું જ્ઞાન છે જે સંવેદના અને ભાવથી પ્રગટ થાય છે, જેને કોઈ સાબિતીની જરૂર નથી પડતી.
અચ્છા.
અને આ સમજવા માટે પ્રતીકો બહુ મહત્વના બની જાય છે. નહીં, પેલો અર્નસ્ટ કેસરર કહે છે ને કે માણસ સિમ્બોલિક એનિમલ છે. આપણે પ્રતીકો દ્વારા જ દુનિયાને સમજીએ છીએ, અને આમ તો રચી પણ શકીએ છીએ.
એટલે જોશીનું વિશ્લેષણ પથેર પાંચાલીમાં આવા જ પ્રતીકોને ખોલી આપે છે એમ ને?
હા બરાબર, એ પ્રતીકો પર જ એમનો ભાર છે.
તો ચાલો ફિલ્મ પર આવીએ. જોશી એક વાત સ્પષ્ટ કરે છે કે આ ફિલ્મ વિભૂતિભૂષણની નવલકથાનું ખાલી રૂપાંતરણ નથી.
હા, ભલે નવલકથાની જે યાદ છે, પેલું બંબાળનું ગામડું, પ્રકૃતિ, ગરીબી, થોડી સ્વપ્નિલતા, એ બધું ફિલ્મમાં પણ છે, પણ ફિલ્મ પોતે એક અભિનવ સર્જન છે, એક નવી જ કૃતિ.
અને આ અભિનવ સર્જન કેવી રીતે બને છે? મતલબ કે કયા તત્વો એને નવા બનાવે છે?
અહીં જ રસપ્રદ વાત છે. જોશીના મતે આ મુખ્યત્વે ત્રણ જણનું પરિણામ છે. સત્યજીત રાયનું દિગ્દર્શન, સુવ્રત મિત્રની કેમેરા કળા અને પંડિત રવિશંકરનું સંગીત. આ ત્રણે તત્વો મળીને નવલકથાથી એકદમ અલગ એક સ્વતંત્ર કલા અનુભવ ઉભો કરે છે. અને સૌથી મહત્વનું, એ ભાષા પર બહુ ઓછો આધાર રાખે છે.
ઓછો આધાર રાખે છે એમ, એટલે કે ફિલ્મ દ્રશ્યો અને ધ્વનિ દ્વારા વધુ વાત કરે છે. જોશી કયા પાસા પર ભાર મૂકે છે આ બાબતે?
મુખ્યત્વે ત્રણ. પહેલું, ભાષાનો ખૂબ સંયમિત ઉપયોગ. બીજું, દ્રશ્યો અને વસ્તુઓની વાચાળતા, એટલે કે જે દેખાય છે પણ બોલાતું નથી એ જ ઘણું બધું કહી જાય છે.
બરાબર.
અને ત્રીજું, પરિસ્થિતિના ભાવને એકદમ ઘૂંટીને રજૂ કરતું સંગીત અને કેમેરા. કેમેરા જાણે એક તટસ્થ દ્રષ્ટા બનીને આપણને બધું બતાવે છે, કોઈ ભાવુક થયા વગર.
આપણે શરૂઆતનું જ દ્રશ્ય લઈએ, પેલી દુર્ગાનું ફળ ચોરી લાવીને નાચતા કૂદતા આવવું. જોશી આને ગ્રામજીવનના કાવ્યનું ધ્રુવપદ ગણે છે. આ દ્રશ્યમાં એક સાદગી છે પણ ઊંડાણ પણ છે, નહીં?
બરાબર. એમાં દુર્ગાની એકદમ નિર્દોષતા છે અને જીવનનો સહજ આનંદ છલકાય છે. અહીં કોઈ આદર્શ ગ્રામબાલા નથી બતાવી, પણ વાસ્તવિકતાની નજીકનું જીવંત પાત્ર છે. અને તરત જ આપણને ઇન્દિર ઠાકુરન મળે છે. આ 90 વર્ષની વૃદ્ધાને જોશી જીજીવિષા, એટલે કે જીવવાની અદમ્ય ઈચ્છાના પ્રતીક તરીકે જુએ છે.
ઇન્દિર ઠાકુરનનું પાત્ર, હા, એ ખરેખર યાદ રહી જાય એવું છે. જોશી એની નાની નાની ક્રિયાઓના અર્થઘટન પર બહુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે દુર્ગા સાથે પેલું ચોરેલું ફળ વહેંચવું.
હા, જેમાં એની બાળ સહજતા દેખાય છે ને?
બરાબર. અથવા પેલું ભાતમાં પાણી રેડીને ખાવાનું દ્રશ્ય, એ ગરીબીની નરી વાસ્તવિકતા અને ટકી રહેવાની વૃત્તિ બંને એક સાથે બતાવે છે.
અને પેલું છોડને પાણી પાવાનું દ્રશ્ય જોશી એને ખૂબ જ મહત્વનું ગણે છે. જાણે મૃત્યુની નજીક પહોંચેલું જીવન એ નવા જીવનનું સિંચન કરી રહ્યું છે. આ ખૂબ સૂક્ષ્મ પણ શક્તિશાળી પ્રતીક છે.
અને પેલું કૂતરું પણ એની પાસે બેઠેલું હોય છે, જાણે એના એકલા વાયાપણાનું સાક્ષી.
હા,
એનું જર્જરિત શરીર પણ આંખોમાં પેલું બાળક જેવું કુતૂહલ,
અને કરચલીવાળા મોં પર હાસ્ય, અને મોઢેથી પેલી પરિકથાઓ સરતી હોય.
હા, મને લાગે છે કે આ વિરોધાભાસ જ જીવનની જે અટપટી વાસ્તવિકતા છે ને એનું પ્રતિબિંબ છે જે જોશી પકડવા માંગે છે.
ચોક્કસ. આ વિરોધાભાસ દ્વારા રાય મૃત્યુની સામે જીવનની જીવંતતા,
કલ્પના અને સ્મૃતિની શક્તિ આ બધું દર્શાવે છે. ઇન્દ્ર ઠાકુરન ખાલી એક પાત્ર નથી રહેતી, પણ જાણે માનવ અસ્તિત્વની સ્થિતિસ્થાપકતાનું રૂપક બની જાય છે.
અને આ બધું અત્યંત સંયમથી રજૂ થયું છે, એ વાત પણ મહત્વની છે.
હા, એ કળા સંયમ પર જોશી વારંવાર ભાર મૂકે છે. તેઓ કહે છે કે ફિલ્મમાં સૌંદર્યનો કોઈ ખોટો મોહ નથી રાખ્યો, પાત્રો જેવા છે તેવા એકદમ વાસ્તવિક દેખાય છે.
જેમ કે ઇન્દિરની લબડતી ચામડી હોય કે પછી અપુ દુર્ગાનું સાધારણ દેખાવું.
બરાબર. એટલું જ નહીં, જે કદાચ આપણે અસુંદર ગણીએ ને એનું પણ યથાર્થ નિરૂપણ છે. જેમ કે સર્વજયાની કઠોરતા અને સાથે સાથે એની મમતા પણ દેખાય છે.
એ બંને ભાવ એક સાથે છે.
અને હરિહરનું પેલું પરસેવો લૂછવું કે માછલીનો કાંટો કાઢવો, આ ક્રિયાઓ આમ જુઓ તો સુઘડ નથી, પણ એ જીવનનો ભાગ છે એટલે કુત્સિત નથી લાગતી. દિગ્દર્શક આપણી લાગણીઓને ભડકાવવાનો કોઈ પ્રયાસ નથી કરતા, બધું એકદમ સહજ રીતે પ્રગટ થાય છે.
પ્રકૃતિનું નિરૂપણ પણ આવું જ છે ને. પેલી ગરીબ ઝૂંપડીની બાજુમાં જ કમળથી ભરેલી તલાવડી, આ વિરોધાભાસ શું સૂચવે છે? શું એ જીવનની સુંદરતા અને કઠોરતા એક સાથે હોય છે એનો સંકેત છે?
હા, અમે કદાચ એનાથી પણ વધુ. પેલું પાણીમાં તરતું નાનકડું જંતુ, એ જાણે જીવનની સૂક્ષ્મ અને વિરાટ લીલા બંને એક સાથે ચાલતી હોવાનો ઇશારો કરે છે. જોશીનું મુખ્ય ધ્યાન આવી પ્રતીકાત્મકતા પર છે, જે પેલા ઘસાઈ ગયેલા રેઢિયાળ પ્રતીકોથી સાવ અલગ છે.
એટલે જ મૃત્યુ બતાવવા માટે દીવો બુજાઈ જતો નથી દેખાડતા અહીં.
બરાબર.
તો ઇન્દિર ઠાકુરનના મૃત્યુનું નિરૂપણ કેવી રીતે અલગ પડે છે? પેલો કામળાવાળો પ્રસંગ યાદ છે? પછી પેલો ઝઘડો, ઘર છોડી જવું.
એના જ ભજન હરિદિન તો ગેલો નો ક્ષીણ થતો અવાજ સંભળાય છે. કોઈ મેલોડ્રામા નહીં.
ખૂબ જ સ્વાભાવિક.
અને એ જ સમયે અપુ દુર્ગા નજીકમાં રમી રહ્યા છે, શેરડી ખાઈ રહ્યા છે, પછી વાછરડા સાથે દોડતા આવીને મૃતદેહ જુએ છે. જીવન અને મૃત્યુ જાણે એક જ ફ્રેમમાં સહજતાથી ગોઠવાયેલા છે.
દુર્ગાના જીવન અને મૃત્યુ સાથે જોડાયેલા પ્રતીકો પણ એટલા જ સૂક્ષ્મ અને ધારદાર છે. પહેલા વરસાદમાં એનું પેલું ભીંજાવવું, પછી અપુને ઠંડીથી બચાવવા પોતાની ભીની સાડીમાં લપેટવો,
અને પછી તેના મૃત્યુ સમયનું તોફાન. અહીં જોશીનું નિરીક્ષણ ખરેખર ખૂબ ધારદાર છે. પવનથી ઘરના બારણા આમતેમ ખુલી જાય છે, ફાટેલી સાદરી ઉડે છે, અને ગોખલામાં પેલી ગણેશની મૂર્તિ ડોલવા લાગે છે.
જાણે વિઘ્નહર્તા પોતે જ અસ્થિર થઈ ગયા છે.
બરાબર. મૃત્યુનું સીધું દ્રશ્ય નથી આવતું, પણ બીજા દિવસે સવારે ખાબોચિયામાં ઊંધી પડેલી દેડકી એક અત્યંત અસામાન્ય પણ ચોટદાર પ્રતીક જોશીને આ બહુ સ્પર્શી જાય છે.
બીજા પણ એવા પ્રસંગો છે જે ભવિષ્યની કરુણતાનો સંકેત આપે છે નહીં. જેમ કે હરિહરનું કલકત્તા જવા નીકળવું, અને તે જ સમયે બાળકો પેલું સિનેમા એટલે કે બાયસ્કોપ જોવા માટે પૈસા માંગે છે.
હા, એમને ક્યાં ખબર છે કે પિતા જ્યારે પાછા ફરશે ત્યારે દુર્ગા હશે જ નહીં.
અને પેલો દુર્ગાનો અરીસાવાળો પ્રસંગ, એ પણ કેટલો કરુણ છે. બહેનપણીના લગ્નમાં જવાનું છે એટલે સહજ રીતે તૈયાર થવાની ઈચ્છા થાય છે.
અને પેલું ફૂટેલો અરીસો, એમાં જોઈને કાજળ આંજે છે, ચાંદલો કરે છે. જોશીના મતે દુર્ગાના જે આવનારા મૃત્યુનો સંકેત છે એના સંદર્ભમાં આ શૃંગાર અત્યંત કરુણ બની જાય છે. એની અજાણતા જ દર્શકને હચમચાવી દે છે.
સંગીત અને ધ્વનિના ઉપયોગ વિશે જોશી શું ખાસ નોંધે છે? દુર્ગાના મૃત્યુ પછી પેલી સર્વજયાની સ્તબ્ધતા વખતે વાગતો તાર શરણાઈનો સૂર.
હા, એ સૂર જાણે સર્વજયાના મુખ આક્રંદને વાચા આપતો હોય એવું લાગે. તેવી જ રીતે જ્યારે દુર્ગાને પેલી કીડિયા માળાના મણકા જેવા બીજ ચોરવા બદલ ધમકાવવામાં આવે છે, ત્યારે પાછો ઢોલકનો એક ધારો તંગ અવાજ સતત સંભળાયા કરે છે.
અચ્છા.
દુર્ગાના મૃત્યુ પછી અપુની જે વધતી જવાબદારી છે એને સિતારના ગંભીર સૂર દ્વારા સૂચવવામાં આવે છે. અને અપુ જ્યારે પેલું ફાનસ અને લાકડી લઈને નીકળે છે ત્યારે સંગીત એની બાળ સહજતાની વિદાયની કરુણતાને એકદમ ઘેરી બનાવે છે.
અને ફિલ્મનો અંત ભાગ, હરિહરનું પાછા ફરવું અને દુર્ગા અપુ એવે બૂમોનું ખાલી ઘરમાં અથડાવવું, એ ખરેખર હૃદયને ચીરી નાખે એવું છે.
પછી દુર્ગા માટે લાવેલી પેલી સાડી જોઈને સર્વજયાનું ભાંગી પડવું અને અંતે કુટુંબનું ઘર છોડીને જવું. જોશી એક સૂક્ષ્મ વાત નોંધે છે કે જતી વખતે દુર્ગાનો પેલો નાનકડો દાબડો પડી જાય છે અને તેમાંથી પેલા કીડિયા વેરાઈ જાય છે.
જાણે દુર્ગાની સ્મૃતિ અને તેની સાથે જોડાયેલો પેલો સંઘર્ષ એ બધું ત્યાં જ રહી જાય છે.
બરાબર. અને પેલો અંતિમ શોટ, ખાલી થઈ ગયેલા ઘરમાં સાપનો પ્રવેશ. જોશી અહીં એક પ્રશ્ન મૂકે છે,
શું આ લક્ષ્મી એટલે કે સમૃદ્ધિ ઘર છોડી ગયા પછી ઘરનું રક્ષણ કરવા આવેલો નાગ છે? અર્થઘટન ખુલ્લું રાખવામાં આવ્યું છે,
જે ફરીવાર રાયના કળા સંયમનો જ ઉદાહરણ છે. નહીં
ચોક્કસ, આ બધા મોટા પ્રસંગો ઉપરાંત જોશી ગ્રામજીવનની નાની નાની વિગતોના નિરૂપણની પણ ખૂબ પ્રશંસા કરે છે. પેલું સવારથી રાતનું જીવનચક્ર, ટીકડી ગોળીવાળો ફેરિયો, તારના થાંભલામાંથી સંગીત સાંભળતા બાળકો.
હા, અને પેલી મા બાળક પાછળ જમાડવા માટે દોડે છે, ટાલવાળા માણસના માથા પર પડતું વરસાદનું પહેલું ટીપું.
આ બધું એટલી સહેજતાથી ગૂંથાયેલું છે કે કશું જ કૃત્રિમ નથી લાગતું. એક સ્વાભાવિક લય છે આખી ફિલ્મમાં.
તો આ સમગ્ર ચર્ચા પરથી આપણે એ નિષ્કર્ષ પર આવી શકીએ કે સુરેશ જોશી પથેર પાંચાલીને માત્ર ગરીબીની એક કરુણ કથા તરીકે નથી જોતા. એમના મતે તો આ ફિલ્મ કળા, વાસ્તવિકતા અને માનવ સંવેદનાનું અત્યંત સૂક્ષ્મ અને બહુસ્તરીય ચિત્રણ છે.
બરાબર, ભલે તે સાહિત્યિક કૃતિ પર આધારિત હોય, પણ દ્રશ્ય અને ધ્વનિની પોતાની આગવી ભાષા દ્વારા એક સ્વતંત્ર અને ખૂબ જ શક્તિશાળી કલાકૃતિ બની જાય છે. જોશીનું વિશ્લેષણ ખરેખર આપણને શીખવે છે કે કળાનો આસ્વાદ કેવી રીતે કરવો, કેવી રીતે પેલી સૂક્ષ્મ પ્રતિકાત્મકતાને ઉકેલવી, કઈ રીતે કલાકારના સંયમની કદર કરવી.
અને ફિલ્મની મહાનતા એના વાસ્તવિક ચિત્રણમાં છે. નહીં, કશું શણગાર્યા વિના પણ ગરિમા સાથે રજૂ કર્યું છે.
હા, જીવનની કઠોરતા અને સુંદરતા બંનેને સહજતાથી સ્વીકારે છે, પેલી રેઢિયાળ ભાવુકતાના અતિરેક વગર.
અને શ્રોતાઓ માટે અંતે એક વિચાર. જોશી જે પ્રશ્નથી શરૂઆત કરે છે, શું કળા આપણને વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે? પથેર પાંચાલી જોયા પછી કદાચ એવું લાગે કે આવી કલાકૃતિઓ વાસ્તવિકતાનો વધુ ઊંડો, વધુ સાચો, કદાચ વધુ માનવીય પરિચય કરાવે છે, ભલે તેની રીત અલગ હોય.
હા, એક જુદી જ રીતે વાસ્તવિકતાને સ્પર્શે છે.
આ ફિલ્મ જોયા પછી આપણા જીવન અને કળા વિશેના પૂર્વગ્રહો કદાચ કેટલા હલી જાય. નહીં
ખરેખર, આ ફિલ્મ આપણને માત્ર જોતા નથી શીખવતી, પણ અનુભવતા શીખવે છે જીવનને, તેની સમગ્ર જટિલતા, કરુણતા અને છતાંય એમાં છુપાયેલી સુંદરતા સાથે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.